તારીખ 21/12/1982, શ્રી પરમાગમસાર, બોલ નંબર 145 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 653.
પરિણામીપણું અને અપરિણામીપણું બે વિવિક્ષા, બંને પ્રકારની વિવિક્ષા શાસ્ત્રમાં આવે છે. અહીંયા કઈ અપેક્ષા એ દ્રવ્ય પરિણામી છે એવો પ્રશ્ન છે. કોઈ અપેક્ષા એ દ્રવ્ય પરિણામી છે એમ પ્રશ્નાર્થ છે. કોઈ અપેક્ષા એટલે કઈ અપેક્ષા એ દ્રવ્ય પરિણામી છે એ પ્રશ્ન છે. ઉત્તર, ધ્રુવ દ્રવ તો અપરિણામી છે, જે સામાન્ય તત્વ છે, શક્તિરૂપ દ્રવ છે અથવા દ્રવ સ્વભાવ છે. એ દ્રવ સ્વભાવ શક્તિ રૂપે, સામાન્ય રૂપે, દ્રવ સ્વરૂપે, સ્વભાવ સ્વરૂપે એમ જ રહે છે, પારિણામિકપણે રહે છે, અનાદિ અનંત એમને એમ રહે છે. એના સ્વરૂપમાં ક્યારે ફેરફાર થતો નથી. અથવા ત્રિકાળી એવો જે દ્રવ સ્વભાવ એ ક્યારે પરિણામ રૂપે થતો નથી. એક સમયના પરિણામ રૂપે નિત્ય ધ્રુવ થતું નથી. ધ્રુવ છે તે નિત્ય રહે છે, અનિત્ય એવા પરિણામ સ્વરૂપે, નિત્ય સ્વરૂપે રહેલું દ્રવ થતું નથી. એક નિત્ય છે ને એક અનિત્ય છે, એટલે પ્રશ્ન પૂછ્યો છે પરિણામી કઈ અપેક્ષા એ છે. ઉત્તરમાં પહેલા એ વાત લીધી છે કે જે ધ્રુવ દ્રવ છે સામાન્ય સ્વભાવ એ તો અપરિણામી છે, એમાં પરિણમન નથી અને એ પોતે પરિણમન પરિણામ સ્વરૂપે નથી. ધ્રુવ દ્રવ સામાન્યમાં પરિણામ નથી, પોતે પણ પરિણામ સ્વરૂપે ક્યારે થતો નથી, તેથી તે તો અપરિણામી છે. પરિણામ તેમાં નહીં હોવાથી, પરિણામ તેને નહીં હોવાથી અને પોતે પરિણામરૂપ નહીં હોવાથી અપરિણામી છે. બંધ મોક્ષના પરિણામને દ્રવ કરતું નથી એવું જે ધ્રુવ દ્રવ છે તે બંધના પરિણામને કરતું નથી, મોક્ષના પરિણામને પણ કરતું નથી, અથવા પરિણામ માત્રને કરતું નથી. કેમ કે પરિણામની બે જાત, એક બંધ ભાવરૂપ અને એક મોક્ષ ભાવરૂપ, અથવા એક સ્વવિકારી અને એક અવિકારી. તો કોઈ પણ પરિણામને દ્રવ સામાન્ય કરતું નથી. દ્રવ સામાન્ય સામાન્ય રૂપે રહે છે અને પરિણામનું કર્મું એ દ્રવ સામાન્યને વિશે નથી, તેથી તે અપરિણામી છે. પરિણામનું કર્મું પરિણામને વિશે છે, પરિણામનો કરતા પરિણામ છે એવી કર્તા કર્મની ચરમ સીમા છે. તો આવે છે ઉગાનીજીના પત્રમાં કે કર્તા કર્મની એ છેલ્લી સીમા છે, ચરમ સીમા એટલે છેવટની હદ. છેલ્લી હદની જો કર્તા કર્મની સ્થિતિ જોઈએ તો કોઈ પણ પરિણામનું કર્તા તે પરિણામ છે અને દ્રવ સામાન્ય નથી. ન્યાયથી એ સમજી શકાય એવું છે કે જો દ્રવ સામાન્ય પરિણામનું કરતા હોય તો દ્રવ સામાન્ય એકરૂપ છે, પરિણામ પણ કાયમ એક સરખું જ રહેવું જોઈએ. પરિણામમાં ફેરફાર થવો ન જોઈએ. પરિણામ ચિત્ર વિચિત્ર સ્વરૂપે જોવામાં આવે છે, એનો અર્થ એ છે કે પરિણામ દ્રવ તો એવું નથી, સામાન્ય ધ્રુવ સ્વભાવ તો ચિત્ર વિચિત્ર નથી, છતાં પરિણામના ફેરફારો છે એ દ્રવની સાથે કોઈ સાનુકૂળતા ધરાવતા નથી. દ્રવ સંપૂર્ણ અવિકારી છે, પર્યાયમાં વિકાર જોવામાં આવે છે. માટે જો દ્રવ પરિણામને કરતું હોય, અવિકારી સ્વભાવ પરિણામને કરતો હોય, તો એ પરિણામમાં વિકાર ક્યાંથી થાય? માટે દ્રવ પરિણામને ખરેખર કરતો નથી. ત્યાં દ્રવ એટલે દ્રવ સામાન્ય વિલાસ માને છે, પરિણામ પરિણામને નીચાણમાં પામે છે. પર્યાય શક્તિ જુદી દ્રવ છે, પર્યાયનું સ્વરૂપ દ્રવ્યનું સ્વરૂપ ગુણનું સ્વરૂપ એમ લે છે ને. પર્યાયના કારણ કાર્ય અધિકાર છે, જુદું પાડ્યું છે. હવે પર્યાયના કારણ કાર્યને કહીએ છીએ કે દ્રવ તથા ગુણ તે પર્યાયનું કારણ છે અને પર્યાય કાર્ય છે, કેમ કે દ્રવ વિના પર્યાય હોય નહીં, જેમ સમુદ્ર વિના તરંગ હોતા નથી. આ સમજીને પછી એવું સમજવું પડે છે. એટલે આ પગથિયું હતું, નહીતર તો પર્યાય એક દ્રવ થઈ જશે, પર્યાયના કારણકાર પર્યાય છે એમ કહેવાય. એટલે પર્યાય છે સમુદ્રના તરંગ જેવું છે, અને સમુદ્ર છે તો એના તરંગ છે, સમુદ્ર જ નથી ને તરંગધર છે એમ તો કઈ લેવાય, સમુદ્રના જ એ તરંગ છે એટલી વાત છે. તેમ આ પ્રમાણે પર્યાયનો આધાર દ્રવ છે, દ્રવ્યમાંથી જ પરિણતિ ઉઠે છે એમ કહ્યું છે. એમ કરીને આલાપ પદ્ધતિનો એક શ્લોક ટાંક્યો છે, જળના કલ્લોલોની જેમ. આ પ્રમાણે પર્યાયનું કારણ દ્રવ છે એક, હવે ગુણ તે પર્યાયનું કારણ છે એ કહીએ છીએ. ત્યારે પ્રકરણ હાથમાં લઈએ ત્યારે એની જે જેટલી વિવિક્ષા હોય તે બધી વિવિક્ષા સ્પષ્ટ કરવી. ગુણનો સમુદાય દ્રવ છે, ગુણ વિના દ્રવ્ય ન હોય, દ્રવ્ય ખાલી ન હોય, એના સ્વભાવોથી ભરેલું હોય, અને દ્રવ્ય વિના પર્યાય ન હોય. ગુણ વિના દ્રવ્ય ન હોય ને દ્રવ્ય વિના પર્યાય ન હોય, અધર. એ રીતે ગુણ તે પર્યાયનું કારણ છે, ગુણ તે પર્યાયનું કારણ છે. કેમ કે દ્રવ્ય છે એ ગુણમય છે, અને દ્રવ્ય વિના પર્યાય તો હોતી નથી, તેથી ગુણ પણ પર્યાયનું કારણ છે. એક તો આ વિશેષણ છે. બીજું, ગુણ વિના ગુણ પરિણતિ ન હોય માટે ગુણ પર્યાયનું કારણ છે. દ્રવ્ય પર્યાય છે તો આખા પદાર્થની પર્યાય લીધી, પણ એક એક ગુણની જે પરિણતિ છે એ ગુણ પરિણતિ જેને કહેવામાં આવે છે, તે પણ ગુણ વિના ગુણ પરિણતિ ન હોવાથી ગુણ પર્યાયનું કારણ છે. અથવા ગુણ પર્યાય રૂપે પરિણમે છે ત્યારે ગુણ પરિણતિ એવું નામ પામે છે. જેમ કે જ્ઞાનનો પર્યાય તે જ્ઞાન શક્તિનો પર્યાય છે, જ્ઞાન ગુણ પરિણમ્યો છે, જ્ઞાન શક્તિ પરિણમી છે, એ અપેક્ષાએ
ગુણ પરિણમ
તેને જ્ઞાનના ઉપયોગને જ્ઞાન ગુણની પરિણતિ કહેવાય, જ્ઞાન ગુણનો પર્યાય કહેવાય, એવું ગુણ પરિણતિ એવું નામ પામે છે. માટે ગુણ પર્યાયનું ગુણ કારણ છે અને પર્યાય કાર્ય છે, એ બીજી વિવિક્ષા છે. હવે ત્રીજી વિવિક્ષામાં આ સ્પષ્ટ લખ્યું છે કે પર્યાયનું કારણ પર્યાય જ છે, પર્યાયનું કારણ પર્યાય જ છે, ગુણ વિના જ પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે. ઠીક છે, આમ સીધું ઉપાડ્યું છે. અર્થાત ગુણની અપેક્ષા વગર જ એ પર્યાય નહીંથી જોઈ શકાય છે એની, એ રીતે કે જે પર્યાયની સત્તા છે એ કોને લઈને છે? પહેલી વાત છે, પર્યાય હૈયાતી ધરાવે છે, એ પોતે પર્યાય પોતાની હૈયાતી પોતાને કારણે ધરાવે છે કે બીજાને કારણે ધરાવે છે? પર્યાયની સત્તા એટલે પહેલા સત્તા લીધી છે પછી બીજી વાત લેશે કે પર્યાયની સત્તાનું કારણ પર્યાય છે, પર્યાયની હૈયાતીનું કારણ પર્યાય છે, પર્યાયનું સૂક્ષ્મત્વ પર્યાયનું કારણ છે, પર્યાયનો ઉત્પાદ થાય છે એ પોતાના કારણે થાય છે, પર્યાયનો ઉત્પાદ ગુણના કારણે નથી, કેમ કે ગુણને ઉત્પાદ વ્યય નથી, ગુણને ઉત્પાદ વ્યય જ નથી, ગુણ તો અનાદિ અનંત છે, તો પર્યાય તો ઉત્પાદરૂપ થઈ અને વ્યય થઈ કોના કારણે થઈ? એ પોતાના જ કારણે થઈ, સ્વયં પોતાનું કારણ છે. ગુણનું કારણ હોય તો ગુણ તો નિત્ય છે, પર્યાય નિત્ય રહેવી જોઈએ, પણ ગુણ તો સદ્રશ ભાવે છે, પર્યાય વિસદ્રશ ભાવે છે, માટે એવું વિસદ્રશ પણ એનો પોતાનો ધર્મ છે, પોતાનું કારણ છે, એમાં ગુણનું કારણ પણ લાગુ પડતું નથી, કેમ કે ગુણ એવો છે જ નહીં, ઉત્પાદ ને વ્યય થાય એવું ગુણ તો છે જ નહીં, ગુણ તો નિત્ય છે. એક અપેક્ષા એ એમ છે, વ્યક્તિની સત્તા વ્યક્તિને કારણે છે, વ્યક્તિની જે સત્તા છે કોને કારણે છે? એની હૈયાતી પોતાને કારણે છે, એની હૈયાતી બીજાને કારણે છે એમ કેમ દઈ શકાય? અને ગુણને લઈને જો ગુણની સત્તા પર્યાયની સત્તા લઈએ, શક્તિને લઈને વ્યક્તિની સત્તા લઈએ, તો શક્તિ રહે ત્યાં સુધી વ્યક્તિ તેની તે રહેવી જોઈએ, શક્તિ એમને એમ રહે છે ને વ્યક્તિ વિલય થાય છે, માટે શક્તિને કારણે વ્યક્તિ નથી. એ જ પ્રમાણે પર્યાયનું સૂક્ષ્મત્વ પર્યાયનું કારણ છે, પર્યાયનું વીરી પર્યાયનું કારણ છે, પર્યાયમાં જે પ્રગટ બળ છે એ પર્યાયનું કારણ છે, અને પર્યાયનું પ્રદેશત્વ પર્યાયનું કારણ છે. આમ પર્યાયના ભિન્ન પ્રદેશોને લીધા છે, પર્યાયનું પ્રદેશત્વ પર્યાયના કારણે છે, એમાં બીજું કોઈ કારણ છે. અથવા ઉત્પાદ વ્યય કારણ છે, કેમ કે ઉત્પાદ વ્યય વડે પર્યાય જાણવામાં આવે છે, માટે તે પર્યાયનું કારણ છે અને પોતે પર્યાય તેનું કાર્ય છે. આ પ્રમાણે કારણ કાર્યના ભેદ છે, વસ્તુનો સર્વરસ સર્વ સ્વકારણ કાર્ય છે, કાર્ય કારણ જાણ્યા તેને સર્વ જાણ્યું. આ પરમાત્માને અનંત ગુણો છે, ઉતારે છે, આ પરમાત્માને અનંત ગુણો છે, અનંત શક્તિ છે, અને અનંત ગુણોના અનંત અનંત પર્યાયો છે. અનંત ચેતના ચિહ્નમાં અનંત અનંતા અનંત શબ્દભંગ સદાય છે, આ વગેરે પ્રકારે વસ્તુનો અનંત મહિમા છે, તે મહિમાને કોઈ ક્યાં સુધી કહે? માટે જેવો સંત છે તેઓ સ્વરૂપના અનુભવ રૂપી અમૃત રસ પીને અમર થા, એમ અધિકાર પૂરો થઈ જશે. કારણ કાર્ય બહુ નાનો ગ્રંથ છે, પણ સિદ્ધાંતિક વાત ઝીણામાં ઝીણી લખી છે. એક દ્રવ અપરિણામી છે ને, એ વિષય ઉપર સમયસારના પ્રવચનો પૂજ્યબેન શ્રીના લખેલા છે, એમાં એ વિષય આપણે દ્રવ દ્રષ્ટિ પ્રકાશનો પાછળ લીધો છે. દ્રવ અપરિણામી છે એના ઉપર પ્રકરણ ચાલ્યું છે. આ તો ઘણા વર્ષો પહેલા લખાયેલા પ્રવચનો છે. બેન શ્રી પ્રવચન સાંભળ્યા જ્ઞાન થયું, પછી ઘણી ભક્તિ રહી, પ્રવચનો લખતા, ત્યારે નહીં લખતા, સાંભળવા ટાણે નહીં લખતા. સ્મૃતિ એટલી તેજ હતી, એટલી રુચિ હતી કે જે કહે એ બધું આમ ક્રમસર સ્મૃતિ માં રહી જાય. ઘરે આવીને આખું પ્રવચન ધારાવાહી લખી નાખે, એટલી શક્તિ ઉંમરમાં હતી. ત્યારે આ બધા પ્રવચનો ટેપ રેકોર્ડ ની જરૂર નહોતી. એમ છે, અત્યારે તો માણસ ને થોડોક ઉઘાડ વધે ત્યાં પ્યાલો ફાટી જાય છે. ગુરુદેવ કહેતા કોઈનો ક્ષોભ શું વધે ને ગડબડ કરે ત્યારે બેનસીનું દ્રષ્ટાંત દેતા. વિમલચંદજી બહુ ઉઘાડવાળા, વિમલચંદજી ગડબડ થઈ એના રૂમમાં ચર્ચા કરવા ગયો હતો, એટલે પોતે જ એ વાત કાઢી કે જુઓ આ ગડબડ થઈ ગઈ, ઉઘાડ વધે અને જીરવી ન શકે તો અભિમાનમાં ગડબડ કર્યા વગર, પણ આ બેન તો જુઓ કે એમ કે કેટલું જ્ઞાન છે, કેટલી શક્તિ છે, જાતિ સ્મરણ છે, ઘણી શક્તિ, બોલે નહીં, બોલવું જ નહીં. હા, મેં દ્રષ્ટાંત આપે
બરોબર.
આ તો બહુ શરૂઆતમાં લખેલા પ્રવચનો છે, પાંચ ભાગ સુધી લખાયેલા છે પોતાના હાથે, એક થી બંધ અધિકાર સુધીના લખાયેલા છે, પછી નથી લખ્યા. બંધ અધિકાર સુધી કેટલી ભક્તિ આવી છે, સમયસર પ્રવચનો ગુરુદેવના સાંભળ્યા અને સાંભળીને લખ્યા, સંસ્થાએ પુસ્તકાકાર પ્રસિદ્ધ કર્યા. હા હા, અને એના ઉપરઘાતમાં લખેલું છે. અમે તો એ જ વાંચ્યા છે, આ તો બધા હવે શરૂ કરાયા ટેપ ઉપરથી આપણે, બાકી અમે તો એ જ વાંચ્યા છે શરૂઆતમાં. સમયસર તો સીધું સાંભળો, સાંભળવામાં શું છે કે જ્યારે એ વચન છૂટે છે ત્યારે એટલો જ સમય જેટલું ગ્રહણ થાય એટલું થાય, પછી આગળ પાછળ તો એ વચનનું અસ્તિત્વ રહેતું નથી. એટલે વાંચનનો એક લાભ છે પુસ્તકાકારે થાય કે એક જ વચનને તમે કલાકો સુધી સામે રાખી શકો છો. આત્મા દ્રવ્ય દ્રષ્ટિ છે અપરિણમન સ્વરૂપે, આ તેદી લીધું છે. આ તો હેતુપૂર્વક આમાં નાખ્યું છે કે સુગાનીજીના વક્તવ્યમાં અપરિણામીનો વિષય અને ભાષા પ્રયોગ, ધ્રુવ દ્રવ્યને અપરિણામી કહેવાનો ભાષા પ્રયોગ વિશેષ રહેતો હતો. અને ધ્રુવ દ્રવ્ય અપરિણામી છે એવું ગુરુદેવે ક્યાંક ક્યારેક કહ્યું હોવા છતાં સમાજને લક્ષ્મણ હતું, વિદ્વાનોને પણ એ ધ્યાનમાં નહોતું. એટલે આ શબ્દ ઉપર ગડબડ થશે એ ખ્યાલમાં હતો અને થઈ પણ નથી. અપરિણામી કહેતા તો સાંખીનો દ્રવ થઈ જશે એ પ્રશ્ન આવશે. એટલે પ્રવચનમાંથી હિન્દી કરીને મૂક્યું છે, ગુજરાતીમાં લખાયેલા છે. આત્મા આત્મા દ્રવ્ય દ્રષ્ટિથી અપરિણમન સ્વરૂપ છે, અર્થાત દ્રવ્ય દ્રષ્ટિથી પુણ્ય પાપનો વિકાર હોવાનું સામર્થ્ય આત્મામાં નથી. એક તો પરિણમનમાં પુણ્ય પાપ છે તો એ પ્રકારનો તો ગુણ જ નથી. જો ગુણ અથવા દ્રવ્ય પર્યાયનું કારણ હોય તો એવી પર્યાય ક્યાંથી થાય કે જે એનામાં સામર્થ્ય જ નથી પુણ્ય પાપ રૂપે થવાનું. એટલે એનો એક બહુ જોરદાર ન્યાય આપે છે, કેમ કે દ્રવ્ય દ્રષ્ટિથી આત્મામાં પુણ્યપાપ રૂપી વિકાર થવાનું કોઈ સામર્થ્ય રૂપ શક્તિ નથી. પર્યાય દ્રષ્ટિથી પરિણામી છે, આ તિદીએ કહ્યું છે, પર્યાય દ્રષ્ટિથી પરિણામી છે. સ્વભાવમાં શુદ્ધ પર્યાય રૂપ પણ પરિણમે છે, સ્વભાવથી શુદ્ધ પર્યાય રૂપે પણ પરિણમે છે, અને અશુદ્ધ પર્યાય રૂપ પણ પરિણમે છે. પરિણમે છે, આત્મા જ પરિણમે છે. પણ એ પ્રમાણના વિષયથી જોઈએ, પ્રમાણને લક્ષમાં રાખીને જોઈએ તો દ્રવ્ય જ પરિણમે છે. જેમ વૃક્ષ જ પાંગરે છે, એમ ગુણ પર્યાય દ્રવ્ય જ પાંગરે છે. શુદ્ધ વસ્તુ દ્રષ્ટિથી પણ હવે અહીંયા શું છે કે એ બધું જાણીને, જાણવું અને એમાં પછી હેય ઉપાદે કરવું, એનો વિવેક છે. એક જાણવા મળ્યું કે વસ્તુ આવી છે દ્રવ્યગુણ પર્યાયવાળી, અને પર્યાયમાં વિકાર અવિકાર છે. હવે એનું હેય ઉપાદે પણ કરવું હોય ત્યારે એના જે સામાન્ય શુદ્ધ સ્વભાવ છે, જે દ્રવ સ્વભાવ છે, એને ઉપાદે કરવો જોઈએ. એટલે કે શુદ્ધ વસ્તુ દ્રષ્ટિથી આત્મા અપરિણમન સ્વરૂપ છે, અર્થાત કુટસ્થ છે. કુટસ્થ શબ્દ વાત કરે છે, જેમ લાકડું પડ્યું રહે એમ દ્રવ પડ્યું રહે છે, એ કુટસ્થ શબ્દ પણ ત્યાં સાંખ્યમાં એનો પ્રયોગ છે. દ્રવને કુટસ્થને અપરિણામી કહે છે, અહીંયા પણ દ્રવ્યને કુટસ્થને અપરિણામી કહે છે. આવ્યું છે તો દિગ્ગજ ધ્વનિ માંથી ને, કુટસ્થને અપરિણામી કહે છે. સુગાનીજી કુટસ્થ કહેતા હતા. શુદ્ધ વસ્તુ દ્રષ્ટિથી આત્મા અપરિણમન સ્વરૂપ છે, અર્થાત કુટસ્થ છે, પરંતુ તદ્દન કુટસ્થ છે એમ નથી. કથંચિત કોઈ અપેક્ષાએ કુટસ્થ છે, અને કથંચિત એટલે કોઈ અપેક્ષાએ પરિણામી પણ છે. આખા દ્રવ્યની અપેક્ષાએ જોઈએ તો પરિણામી છે, એકલા સામાન્યને જોઈએ તો તે અપરિણામી કુટસ્થ છે. બંધ અને મોક્ષ પર્યાય છે, તે નિમિત્તની અપેક્ષા રાખવા વાળી પર્યાય છે. બંધ અને મોક્ષ પર્યાય છે, તે નિમિત્તની અપેક્ષા રાખવા વાળી પર્યાય છે. બંધ મોક્ષ છે, એમાં એકમાં નિમિત્તનો સદ્ભાવ છે કર્મના ઉદયનો, મોક્ષમાં કર્મના ઉદયનો અભાવ છે. નિમિત્તની અપેક્ષા રાખવાળી પર્યાય છે. નિરપેક્ષ દ્રષ્ટિથી આત્મા અપરિણામી છે, જે અપરિણામી તત્વ છે એને કર્મના અભાવની કે કર્મના સદભાવની કોઈ અપેક્ષા લાગુ પડતી નથી, અથવા પારિણામિક ભાવ નિરપેક્ષ છે એમ કહેવામાં આવે છે, એને કર્મની અપેક્ષા લાગુ પડતી નથી. અભેદ દ્રષ્ટિથી આત્મા અપરિણામી છે, નિરપેક્ષ દ્રષ્ટિથી આત્મા અપરિણામી છે. એ જ સ્વરૂપમાં ઉપાદેયતાની અભેદ દ્રષ્ટિ જે છે તેના દ્વારા જોઈએ છીએ ત્યારે પણ આત્મા અપરિણામી અનુભવમાં આવે છે, અને દ્રવગુણ પર્યાયના ભેદ પાડતા આત્મામાં શુદ્ધ નિરપેક્ષ પર્યાય છે, તેથી આત્મા પરિણામી પણ છે. એમ પરિણામ ઉપેક્ષા એ પરિણામી છે, અપરિણામી અપરિણામી બે ત્રણ વાર લીધી છે. સિદ્ધ ભગવંતના અનંત ગુણમાં પણ પરિણમન થઈ રહ્યું છે, તેથી આત્મા પરિણામી છે, પરંતુ દ્રવ દ્રષ્ટિથી અભેદ દ્રષ્ટિથી આત્મા અપરિણામી છે. આટલો ચોખ્ખો વિષય લીધો છે. એક વ્યાખ્યાનના ટુકડામાં પરિણામીપણાની ને અપરિણામીપણાની પૂરી ચોખવટ આવી જાય છે. આ અપેક્ષા એ પરિણામી છે, આ અપેક્ષા એ અપરિણામી છે. અપરિણામી છે જ નહીં એમ કહેતો ચાલે એવું નથી, ને પરિણામી છે જ નહીં એમ કહેતો પણ ચાલે એવું નથી. બંને પોતપોતાના સ્થાનમાં પોતપોતાની અપેક્ષાથી બરાબર છે. શબ્દ પ્રયોગ કરવામાં વાંધો નથી, શબ્દ નો પ્રયોગ કરવામાં વાંધો નથી, પણ સમજીને શબ્દ નો પ્રયોગ કરવો જોઈએ. સમજ્યા વગર શબ્દ નો પ્રયોગ કરે તો સાચો શબ્દ પ્રયોગ કરે તો પણ એનું ખોટું છે, અને સમજીને ગમે તે શબ્દ પ્રયોગ કરે. જ્ઞાન બરાબર હોવું જોઈએ, શબ્દની સાથે કાંઈ વાંધો પાડવાની જરૂર નથી. કાંઈ સર્વથા શબ્દ કેમ વાપર્યો, અહીંયા જ શબ્દ કેમ વાપર્યો, એ પ્રશ્ન નથી. જ્ઞાન બરાબર હોવું જોઈએ, અને પ્રેક્ટિકલી એમ જ છે. આપણે એમ કહીએ છીએ કે ભાઈ પાણીનો પ્યાલો આપો, પાણી મંગાવે છે કે પાણીનો ગ્લાસ આપો, જ્ઞાનમાં કઈ ગડબડ નથી થતી કે ગ્લાસ પાણી રૂપે થયો છે કે પાણી ગ્લાસ રૂપે થઈ ગયું છે, એવું કઈ જ્ઞાનમાં નથી આવતું. જ્ઞાન ચોક્કસ છે, જ્ઞાન નિશ્ચયનું વર્તે. વ્યવહારની ભાષા ગમે તે પ્રકારે આવે એનો દોષ નથી, પણ જ્ઞાનમાં ગડબડ થાય તો ભાષા ચોખ્ખી હોય તો શું કામ નહીં. એમ વસ્તુનું સ્વરૂપ જ્ઞાનમાં જેમ છે એમ બરાબર જ્ઞાનમાં હોય, ચોખ્ખું હોય તો કોઈ ભાષાની સાથે સંબંધ નથી. શું કહે છે કે બંધ મોક્ષના પરિણામને દ્રવ કરતું નથી, પણ પર્યાય દ્રષ્ટિથી કહેવું હોય તો પર્યાય ધ્રુવમાંથી આવે છે અને ધ્રુવમાં જાય છે, તેથી પર્યાય અપેક્ષા એ દ્રવ પરિણમન કરે. જેમ પાણીનું તરંગ વિલીન થાય છે તો શું થાય છે કે જે પાણીનું દળ છે સમુદ્રનું એ દળમાં લઈ જાય છે. ઉત્પન્ન ક્યાંથી થાય છે કે એ પાણીના દળમાંથી જ ઉત્પન્ન થાય છે. એમ આત્મા જે ચૈતન પિંડ છે એની અંદર પર્યાયોના જે તરંગો છે એ એમાંથી જ ઉત્પન્ન થયેલા છે અને એમાં જ વિલીન થાય છે, પણ એ પર્યાય દ્રષ્ટિએ છે. દ્રવ્યને પર્યાયની મુખ્યતાથી જોઈએ તો એ પરિણામ સ્વરૂપ જોવામાં, પરિણામી એમ જોવામાં આવે છે, અને તે અપેક્ષાએ દ્રવ્યને પરિણામી પણ કહ્યું છે. પ્રશ્ન એ છે કે કોઈ અપેક્ષાએ દ્રવ્ય પરિણામી છે ને કે હા, પરિણામની અપેક્ષાએ દ્રવ્ય પરિણામી છે, દ્રવ્યના પરિણામની અપેક્ષાએ દ્રવ્ય પરિણામી છે, અને ત્રિકાળી ધ્રુવ દ્રવની અપેક્ષાએ જુઓ તો દ્રવ અપરિણામી છે, એમાં કોઈ સમજણમાં બાધા આવતી નથી. એકનો એક માણસને બે વિવિક્ષા લાગુ પડે છે કે નહીં, કે એક માણસ પુત્ર છે તેના પિતાને લક્ષમાં લઈને જોવામાં આવે છે, ત્યારે તેનો તે માણસ તે જ કાળમાં પિતા છે, પાછો પછી પહેલા પુત્ર છે ને પછી પિતા છે ને, તે જ કાળમાં પિતા છે જ્યારે તેના પુત્રની અપેક્ષાએ તેને જોવામાં આવે છે. અને એક જ કાળે પુત્ર ને પિતા છે, બંનેને લક્ષમાં લેવામાં, એના પિતાને ને એના પુત્રને એક સાથે લક્ષમાં લેવામાં આવે, એમાં કાંઈ વાંધો નથી. એમાં શું વાંધો છે? એમ પર્યાય દ્રષ્ટિથી કહેવું હોય તો પર્યાય ધ્રુવમાંથી આવે છે અને ધ્રુવમાં જાય છે. પર્યાય દ્રષ્ટિથી કહેવું હોય તો પર્યાય ધ્રુવમાંથી આવે છે અને ધ્રુવમાં જાય છે, તેથી પર્યાય અપેક્ષાએ દ્રવ્ય પરિણમન કરે છે. તેથી દ્રવ્ય છે તે પર્યાય અપેક્ષાએ પરિણમન કરે છે એમ કહેવામાં આવે છે. એ અપેક્ષાએ દ્રવ્ય પરિણામી છે. દ્રવ્ય દ્રષ્ટિએ એકલા સામાન્ય દ્રવ્યને લક્ષમાં લેવામાં આવે એમ કહે છે તો નિષ્ક્રિય છે, ઉત્પાદ વ્યયનું જે સક્રિય પરિણામ અથવા અવસ્થાથી અવસ્થાંતર થવું, એના પર્યાયથી પર્યાયાંતર થવું, રૂપથી રૂપાંતર થવું, પર્યાયનું રૂપાંતર થવું, એવી જે ક્રિયા, એ રૂપાંતર થવું, બદલવું, એને ક્રિયા કહેવામાં આવે છે. એવી ક્રિયા ધ્રુવદ્રવ્યમાં નહીં હોવાથી એને નિષ્ક્રિય કહેવામાં આવે છે. નિષ્ક્રિય શબ્દના અપેક્ષા વશ જુદા જુદા, એક પદાર્થ બીજા પદાર્થની અપેક્ષા એ નિષ્ક્રિય છે. પોતાના પરિણામરૂપ ક્રિયાને સક્રિયપણે કરતો હોવા છતાં બીજા પદાર્થની અપેક્ષા એ એક પોતે પદાર્થ નિષ્ક્રિય છે. આત્મા કર્મની પર્યાયને કરવા માટે નિષ્ક્રિય છે, કર્મ આત્માની પર્યાયને કરવા માટે નિષ્ક્રિય છે. એ જ રીતે આત્માની શક્તિમાં પુણ્ય પાપના પરિણામ કરવાનું સામર્થ્ય નહીં હોવાથી આત્મા વિભાવને કરવા માટે નિષ્ક્રિય છે અને સ્વભાવ પરિણામ કરવા માટે તે સક્રિય છે.
બરાબર.
કેમ કે સ્વભાવ પર્યાય થવી એવો એનો સ્વભાવ છે. એટલે વિભાવને કરવા માટે, રાગ કરવા માટે આત્મા નિષ્ક્રિય છે, દર્શનદાન ચારિત્રના પરિણામ કરવા માટે આત્મા સક્રિય છે. એ બીજી ત્રીજી અપેક્ષા આ છે કે ત્રિકાળી દ્રવ્ય છે, એક સમયના પરિણામ કરવા માટે નિષ્ક્રિય છે. એ ધ્રુવમાંથી જ પર્યાય દ્રષ્ટિએ પરિણામ થતું હોવાથી એને સક્રિય કહેવામાં આવે છે. તેને તેને સક્રિય કહીએ ને તેને ને તેને નિષ્ક્રિય કહીએ. શુદ્ધ પરિણામી દ્રવ્ય બંધને બંધના કારણને તેમજ મોક્ષને મોક્ષના કારણને કરતું, કારણને કાર્યને કરતું, કારણને પરિણામને કરતું નથી, એવા શબ્દો છે. બંધ અને બંધના કારણરૂપ પરિણામને, મોક્ષ અને મોક્ષના કારણરૂપ પરિણામને પારિણામિક ભાવરૂપી દ્રવ્ય કાંઈ કરતું નહીં હોવાથી એને નિષ્ક્રિય કહેવામાં આવે છે. એવો નિષ્ક્રિયનો અર્થ છે. જો પોતે પોતાના સ્વરૂપે અપરિણામી અને નિષ્ક્રિય છે, હવે અહીંથી અધ્યાત્મ ઉતરે છે. કે પોતે જો પોતાના દ્રવ્ય સ્વરૂપે નિષ્ક્રિય અને અપરિણામી છે તો મારે આ પરિણામ આમ કરવા છે, એ પરિણામના કર્તૃત્વની આકુલતા વિરામ પામી જાય છે. મારું સ્વરૂપ જ નથી ને એમ કરવાનું, આમ કરવું ને તેમ કરવું એ મારા સ્વરૂપમાં જ નથી. પરિણામ રૂપી કાર્ય થતું જોવામાં આવે છે. મારાથી બહાર બાહ્યપણે મારાથી બાહ્ય જે પરિણામ અંગ છે એ થતું જોવામાં આવે છે, પરિણમતું જોવામાં આવે છે. બસ એનું જ્ઞાન થાય છે, એમાં આમ કરું ને તેમ કરું એ કરવાનું મારો અધિકાર નથી. જેમ પરદ્રવ્યમાં કાંઈ કરવાનો મારો અધિકાર નથી, એમ એક સમયની પર્યાય પરદ્રવ્યમ પ્રભાવમ હેયમ ઇતિ.
બરાબર.
50મી ગાથા લીધી નિયમ સાર ને, એ પરદ્રવ્યવત હોવાથી એને કરવાનું એ પ્રશ્ન મારે રહેતો નથી. એ સ્વયં થઈ રહ્યું છે, સ્વયં થઈ રહ્યું છે, એને કરવાનો પ્રશ્ન શું હોય? જેને જે પરિણામ થઈ રહ્યું છે એને થતું અટકાવી શકાય એવું પણ નથી. પોતાના જ બળથી સ્વયં થઈ રહ્યું છે, પોતાની શક્તિથી સ્વયં થઈ રહ્યું છે, એને નવું કરવાનો, એમાં કાંઈ કરવાનો પ્રશ્ન નથી ને એને મટાડવાનો પણ પ્રશ્ન નથી. જ્ઞાનમાં જણાય એવો એનું પણ એમાં છે, જ્ઞાનમાં જણાય છે. હું અપરિણામી છું, મારે કરવાનું કાંઈ રહેતું આમ સ્વરૂપનો આશ્રય કરવો તો બીજી કાંઈ આકુલતાની ગડબડ પરિણામમાં થાય નહીં. આ એની છેલ્લી હદ છે. પોતાને નિષ્ક્રિય અને અપરિણામી જોવો, એવો છું એમ પ્રતીતિનું થઈને ભાસવું, ત્યારે એને પરિણામમાં આમ કરવું ને તેમ કરવું એ પ્રશ્ન રહેતો નથી. હવે પ્રશ્ન ઉઠાવે કે મારો મોક્ષ ક્યારે થશે, ભગવાને જોયું છે ત્યારે થશે કે નહીં, એ પ્રશ્ન રહેતો નથી. તારો મોક્ષ થવાનો પ્રશ્ન નથી, તું મોક્ષ સ્વરૂપે છો. અને પર્યાયમાં ક્યારે મોક્ષ થશે એની તારે ચિંતા કરવાની જરૂર નથી, અને એમાં ભગવાનના જ્ઞાનને વચમાં લાવીને પાછી ચિંતા કરવી એટલી બધી તો લાંબી તારે ક્યાંય આકુલતા કરવાની જરૂર છે ના? જ્ઞાન કરતા પણ પરિણમતું જ નથી. જ્ઞાન કરતા પણ પરિણમતું જ નથી. જ્ઞાનનો સ્વભાવ જ્ઞાતા પણ પરિણમવાનો છે અને કરતા પણ પરિણમવાનો નથી. એવો જ જ્ઞાનનો અસ્તિ નાસ્તિ રૂપ અનેકાંત સ્વભાવ છે. એટલે એનો અનેકાંત પણ છે. આખા જગત ની ઉથલ પાથલ કરવા એ માગે છે, એક રચકણ ને ફેરવવા માગે છે, સંયોગ નો થોડો ફેરફાર કરીને થોડી પણ અનુકૂળતા કરવા માંગે છે, એ આખા જગતને ફેરવવા માંગે છે, એને ચૌદે બ્રહ્માંડ ફેરવવા છે એના અભિપ્રાયથી. એક રચકણ નું કરી શકતો હું હલાવું છું, આ બધું મેં કીધું, આ બધું મેં હલાવ્યું, કાંઈ વાતમાં માલ
બરાબર.
જ્ઞાની કેમ નિષ્પ્ર હોય છે કે એને સ્પૃહા રાખવાનો પ્રશ્ન નથી. જ્યાં એ ભિન્નપણો પોતાનું જોવે છે કે મારાને મારા પરિણામમાં મારે કાંઈ કરવું એ પ્રશ્ન નથી, બીજાનું કરવું એ પ્રશ્ન કેમ હોય, પછી જ્યાં કોઈનું કરવાનો પ્રશ્ન નથી સર્વથા ભિન્નપણો છે ત્યાં કોઈના વિશે સ્પૃહા હોવી એ પ્રશ્ન રહેતો. એવી અજબ ગજબની નિર્મમતા હોય છે, ગુરુદેવમાં તો બહુ સ્પષ્ટ જોયું છે કે આટલા આટલા માણસો આવે, આટલા વ્યાખ્યાનો થાય, આટલા ઉત્સવો થાય, આટલા ધાર્મિક પ્રસંગો થાય, એમ લાગે કે ગુરુદેવ ઘણી પ્રભાવના કરે છે, પણ અંદરથી કેવા છૂટા રહે છે એ જ્યારે જોઈએ ત્યારે એમ થાય કે કાંઈ પડી નથી, આ કાંઈ પડી નથી. ત્યારે નહોતી પડી તો અત્યારે હવે ત્યાંથી વિકલ્પ કરી પ્રશ્ન ક્યાં રહ્યો? ઘણા પ્રશ્ન કરે છે કેમ ગુરુદેવને કઈ વિકલ્પ નહીં આવતો, કઈ આટલા બધા ભક્તો છે, જે દી ભક્તો ને વચમાં હતા તે દી એ નહોતા વચમાં, તે દી એ છૂટા રહેતા હતા. એ બધું જોયું છે કાંઈ નથી, પછી અત્યારે તો એ પ્રશ્ન નથી. કેમ કે દ્રવ દ્રષ્ટિએ નિષ્ક્રિય છે એવું પોતાનું અંદરમાં સ્વતત્વ છે, સ્વસ્વરૂપ છે, અસલ મૂળ સ્વરૂપ એવું છે, એનું ઘણું જોર હોય છે. બીજા જે પરિણામ પર સાથેના સંબંધવાળા દેખાય છે એનું જોર નથી, એનો નિષેધ છે એના એના એ પરિણામ ઉપર ને એ ક્રિયા ઉપર ને એ દિશાનું જોરતો નથી, પણ એ પરિણામને તોડવાનું એક બળ અંદરમાં કામ કરતું હોય છે. જ્યારે એ પરિણામ ઉપસ્થિત થાય છે ત્યારે જ પછી એ પરિણામ લાંબો સમય રહી શકતા નથી. કઈ ભૂમિકામાં? એવી ભાવના આવે પ્રથમ ભૂમિકામાં, એવી ભાવના આવે કે મારે શુદ્ધતા પ્રાપ્ત કરવી છે. કેમ એવી ભાવના આવે છે એ થોડી એની વાસ્તવિકતા વિચારવા જેવી છે કે વર્તમાન અશુદ્ધતા ચાલી રહી છે.
બરોબર.
એ અશુદ્ધતા અને મલિનતાનું દુઃખ છે, એ દુઃખના વેદનમાંથી એ ભાવના આવે છે. ઉપર ટપકે જેને આવે છે એને તો કાંઈ વળતું નથી, એને અશુદ્ધતા ટળતી નથી અને એને શુદ્ધતા થતી નથી, અને તેથી એને ખરેખર ભાવના છે એમ કહેવામાં આવતું નથી. પણ જેને અશુદ્ધતા વર્તી રહી છે અવસ્થામાં ને એમાં એકત્વ થઈ રહ્યું છે અને એમાં પણ દુઃખ થઈ રહ્યું છે, એ દુઃખના વેદનમાંથી જ્યારે ભાવના જાગે છે ત્યારે એને એ દુઃખ મટવાનો ઉપાય શોધવાનો એક પ્રકાર ઉત્પન્ન થાય છે. શ્રીમદજી બહુ નાનો ટુકડો કીધો છે, આ એ બહુ ઘણો રહસ્યવાળો છે કે પરમા નિજ બુદ્ધિ કરવી તે સંસાર પરિભ્રમણનું કારણ છે, અને નિજમાં નિજ બુદ્ધિ કરવી તે સંસાર પરિભ્રમણના અભાવનું કારણ છે. એવા પરિભ્રમણ ટાળવાનો અભિપ્રાય, એવી ભાવના જેની ઉત્પન્ન થઈ છે એમ કરીને લખ્યું છે. તેણે તેવો માર્ગ જેને વિશે પ્રગટ થયો છે એવા સત્પુરુષને અનન્ય ભાવે અનન્ય પ્રેમે ભક્તિ કરવી. એ તેને માટે સ્ત્રીરૂપ છે, બસ આટલું કઈ મૂકી દીધું છે. તે એવા જીવને માટે સ્ત્રીરૂપ છે, પરમ શ્રેય છે. 39 નંબર છે. 28 વર્ષના બોલ બહુ સારા છે. 28-29 સર્વ જીવ આત્મા પણે સમસ્વભાવી છે. બધા જગતના જીવો આત્મા હોવાથી આત્મા પણે એક સરખા સ્વભાવવાળા છે, એક સરખા સ્વભાવને ધારણ કરી રહ્યા છે. બધા સરખા છે, બધા જીવ છે, આત્મા પણે છે, સમસ્વભાવી છે. એમાં કોઈ જીવ કોઈ સંપ્રદાયનો એ આમાં પ્રશ્ન નથી, કોઈ ગતિનો ત્યાં પ્રશ્ન નથી, નિગોદમાં રહેલા જીવનો પ્રશ્ન નથી. તો સંપ્રદાયની સંકુચિતતાનો તો ક્યાંય સવાલ હોઈ શકે
નહીં. બરાબર.
બીજા પદાર્થમાં જીવ જો નિર્બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે, અને નિજને વિશે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. જેના ચિત્તમાં, જો આ શબ્દ મારું નીકળી ગયો છે, જેના ચિત્તમાં આ અંતરના ઊંડાણની વાત લીધી, એવો માર્ગ વિચારવો અવશ્યનો છે. કેવો માર્ગ? કે પરિભ્રમણ આનાથી થાય ને પરિભ્રમણ આમ મટે, એવો માર્ગ વિચારવો અવશ્ય જરૂરિયાત લાગી છે. એમ શોખ નથી પણ જરૂરિયાત ઊભી થઈ છે. પાણી ન મળે તો મરી જાય એવી જરૂરિયાત ઊભી થઈ છે. તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે તેની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી એ પરમ શ્રેય છે. કાંઈ કીધું? રજકણ જેવો થઈ જાય, દાસાનો દાસ એટલે રજકણ જેવો થઈ જાય, એટલી નમ્રતા એને આવે ત્યારે એ કહે છે એમાંથી કાંઈક પલ્લે પડે. પછી એ જ્ઞાન જેનામાં પ્રકાશ પામ્યું છે તે જ્ઞાન, તે જ્ઞાન અનુસાર જે કાંઈ વચન વ્યવહાર થાય, ઉપાય આવે, એમાંથી કાંઈક પલ્લે પડે. નહીતર કાંઈ પલ્લે પડે હું નથી, એવો વિષય છે. ત્યારે જ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા થાય છે. અને મુમુક્ષુએ જ્ઞાન પ્રાપ્તિ ક્યારે થાય એ ખાસ વિચારવું ઘટે છે, કેમ કે તે મૂળની વાત છે. એમાં એક ટુકડો પણ છે. મુમુક્ષુએ જ્ઞાન પ્રાપ્તિ ક્યારે થાય કારણે જુદે જુદે ઠેકાણે લખ્યું છે, બધું એક સાથે આવે નહી. આત્માર્થીએ બોધ ક્યારે પરિણમી શકે છે, કઈ સ્થિતિ એની હોય ત્યારે બોધ પરિણમી શકે છે, એ ભાવ સ્થિર ચિત્તે વિચારવા યોગ્ય છે. એ આ સ્થિતિ આવે ત્યારે એને બોધ પરિણમી શકે છે, જે મૂળભૂત છે. આયા આટલી આટલી ભૂમિકા સાફ થયા વિના બોધ પરિણમે નહીં, બોધ નો અંકુર ઉપજે નહીં. જુદે ઠેકાણે ઘણી વાત લખી છે. દ્રવ્ય દ્રષ્ટિએ આત્મા નિષ્ક્રિય છે, પર્યાય અપેક્ષાએ તે સક્રિય છે. બદલતી ચીજ છે તે અપેક્ષાએ તેનું સક્રિયતા જોવામાં આવે છે. તે પણ કથનચિત સક્રિય છે અને કથનચિત આત્મા નિષ્ક્રિય છે. એ પરિણામીનો બોલ એ વિષયમાં છે. 145 થયો, 146 પ્રશ્ન છે કે પરલક્ષી જ્ઞાનથી આત્મા જણાય નહીં ને અનાદિ મિથ્યા દ્રષ્ટિને સ્વલક્ષી જ્ઞાન ન તન હોય તો પછી સાધન શું? ઠીક ને, તમે ન ઉઠાવો તો ગુરુદેવે પ્રશ્ન ઉઠાવ્યો. અનાદિથી જીવને સ્વલક્ષી જ્ઞાન નથી અને પરલક્ષી જ્ઞાન એની પાસે છે. ઇન્દ્રિય જ્ઞાન છે, બીજું જે ગણો તો મન અને ઇન્દ્રિય વાળું એની પાસે. બુદ્ધિ જ્ઞાન છે, મતિ સુખ જ્ઞાન, ઇન્દ્રિય આશ્રિત મન આશ્રિત પ્રવૃત્તિ કરે છે. આપ એમ કહો છો કે એ જ્ઞાનમાં તો કાંઈ સમજાય નહીં, એ જ્ઞાનમાં તો કાંઈ આત્મા જણાય નહીં. તો અમારે આત્મા જાણવા માટે કરવું શું? આ સવાલ છે. ઉત્તર, જ્ઞાનના 5 અને 3 8 અને 9 ભેદ છે. નિયમસારની 11-12 ગાથા સાથે છે. નિયમસાર શાસ્ત્ર આ કાંતિભાઈ નવરાશ્રીનો બધો સ્વાધ્યાય, બધા શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવો જોઈએ. નિયમસાર, પ્રવચનસાર, સંચાસ્થિકાય, સમયસાર, દ્રવ સંગ્રહ, ઘણા મૂળ મૂળ શાસ્ત્રો છે. એમાં જ્ઞાનના ભેદોનું વર્ણન છે. મતિ શ્રુત અવધિ મનોપર્યાયને કેવળ એ 5 ભેદ છે. મતિ શ્રુત અને અવધિ મિથ્યા દ્રષ્ટિને હોય ત્યારે કુમતિ કુશ્રુતને કુ અવધિ કહીએ. 5 અને 3 8 ભેદ થયા. અને એક આત્મામાં પારિણામિક ભાવે રહેલું જે જ્ઞાન તે 9મો ભેદ છે. આત્માનું એ મૂળ જ્ઞાન છે જેનો આશ્રય કરવા લાયક છે. એમ જ્ઞાનના કુલ 9 ભેદ છે. કેવળ જ્ઞાની જીવને જ્ઞાનના 2 જ્ઞાન છે. એક કેવળ જ્ઞાન છે અને એક પારિણામિક ભાવે જ્ઞાન છે.
ધ્રુવ
આપણે અહીંયા ત્રણ છે, એક વધારે છે, ભેદ જ્ઞાન વધારે નથી, એક ભેદ વધારે છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને પારિણામિક જ્ઞાન. પારિણામિક તો બધા જીવોને છે, પછી સર્વ જીવને મતિ શ્રુત જ્ઞાન હોય છે સંસારીને, કોઈ જીવને ક્યારેક અવધિ જ્ઞાન થાય છે ત્યારે એને ચાર જ્ઞાન થયા, મનોપર્યવ આવે ત્યારે પાંચ જ્ઞાન થયા, અને એ જ જીવને કેવળ જ્ઞાન થાય ત્યારે બે જ્ઞાન થયે, ઓલા ચારે અંદર પેટામાં આવી જાય કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન અને પારિણામિક જ્ઞાન, એને જ્ઞાન શક્તિ કહેવામાં આવે છે, જ્ઞાન ગુણ કહેવામાં આવે છે, એ પણ જ્ઞાનમય છે, જ્ઞાન ગુણ છે તે જ્ઞાનમય છે, તેથી ત્યાં જ્ઞાન છે, જ્ઞાનની હસ્તી છે એમ જોવામાં આવે છે. હા, સામાન્ય જ્ઞાન, પારિણામિક ભાવે જ્ઞાન છે એ સામાન્ય. પરમ પરિણામિક ભાવ એટલે ઉપાદેય રૂપ, પરમ ઉપાદેય રૂપ પરિણામિક ભાવ, તેને પરમ પરિણામિક ભાવ છે. દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપ પરિણામિક ભાવે છે, એટલે પરિણામિક ભાવ સામાન્ય છે,
બરોબર.
તેથી પરિણામિક ભાવને પણ ઓળખવા માટે લક્ષણ તરીકે લેવામાં આવતો નથી. નિયમસારમાં પરિણામિક લક્ષણ એવો આત્મા કયો છે, પણ ત્યાં ઓળખવાનો વિષય નથી, ભાવનાનો વિષય. જ્યાં એકાગ્રતાની ભાવના, ભાવના એટલે એકાગ્રતા રૂપ ભાવના જે સાધકને ચાલે છે, ત્યાં એ ત્યાંથી એકાગ્રતા પકડે છે, એટલે એને લક્ષણની રૂપમાં દેવામાં આવે છે. એ બીજો વિષય છે. પણ પારિણામિક ભાવ સામાન્ય છે એટલે અતિવ્યાપ્તિ નામનો દોષ ઓળખવા જાય તો
બરોબર.
વિદ્વાનો વિદ્વાનોમાં તો બધી ચર્ચા ચાલે ને, લક્ષણ એટલે વિદ્વાન ભાઈ પારિણામિક લક્ષણ લેવું, જ્ઞાનના ઉપયોગનું લક્ષણ, પર્યાયનું લક્ષણ ન લેવું. કેમ? તો કે વ્યવહાર લક્ષણ છે ને, આ નિશ્ચય લક્ષણ છે, નિશ્ચયની મુખ્યતા છે. આપણે વ્યવહાર નહીં, એવું બધું ગડબડ ચાલે એવું આમાં નથી. ઓળખાણનો જ્યાં વિષય છે, સ્ટેજ છે, ત્યાં પારિણામિકને તો ઓળખવો છે,
બરોબર.
પારિણામિક ભાવ છે એને તો ઓળખવો છે, અને એને આ લક્ષણથી, પ્રગટ લક્ષણથી ઓળખાય છે, અપ્રગટ લક્ષણથી ઓળખાતો નથી. એમ છે, બસ એના જે મૂળભૂત શક્તિઓ કાયમ એકરૂપ રહે છે તેવા સ્વરૂપે છે. જેમ કે પૂતગળ છે, એમાં રસ, રૂપ, રસ, ગંધ છે, એનો જે ગુણ શક્તિઓ છે એ પારિણામિક સ્વરૂપે છે, અનાદિ અનંત એનું મૂળ સ્વરૂપ તો રહે છે. તેથી પારિણામિક પણ તે લક્ષણ નથી. આત્માના પારિણામિક ભાવને પરમ પારિણામિક જુદો પડ્યો, એટલે કે જે પોતાનો પારિણામિક ભાવ છે તે પરમ ઉપાદે હોવાથી, પરમોત્કૃષ્ટ હોવાથી તેને પરમ પારિણામિક કહીએ, બાકીના બધાને સામાન્ય પારિણામિક કહીએ, પોતાના ભાવને પરમ પારિણામિક કહીએ. એમ પરમનો અર્થ છે ત્યાં પૂજ્યતા દર્શક છે, ઉપાદેયતા દર્શક છે, ઉત્કૃષ્ટતા દર્શક છે, એમ કેવું છે. પરમ શબ્દ વાપરીને એટલી વાત લેવી છે. પરમ પારિણામિક ભાવ કહીએ એમાં અનંતા ગુણોનો પારિણામિક ભાવ આવી ગયો હોય, સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ આનંદ, સહજ અસ્તિત્વ, સહજ વસ્તુત્વ, સહજ પ્રમેયત્વ, સહજ ઈશ્વર પ્રભુત્વ, એ બધા અનંતે અનંત ગુણનું જે એકરૂપ છે એને દ્રવનો, જીવનો પારિણામિક ભાવ કહીએ. એ અભેદ અપેક્ષાએ, ભેદ અપેક્ષાએ એક એક ગુણ પારિણામિક ભાવે રહેલો છે, એક એક શક્તિ પારિણામિક ભાવે રહેલી છે, જે પોતાના મૂળ સ્વરૂપે છે, એ ભેદ અપેક્ષાએ છે. છે ને આમાં ભવ્ય ને તે ઉપાદેય છે એમ કરીને લીધું છે. નિયમ સાર લાંબુ તો થાય છે થોડું, પણ પ્રકરણ ચાલે છે. અગિયાર બાર ગાથાના નો વિસ્તાર છે ટીકાનો, એમાં એ વાત લીધી છે. અહીં આ ગાથાઓમાં જ્ઞાનના ભેદ કયા છે એમ કરીને એ આઠ ભેદ કહી દીધા. પછી નવમો ભેદ કહેવો છે એની વાત થોડીક જુદી પાડી. વળી વિશેષ એ કે એમ કરીને કિંચ ઉક્તેષુ જ્ઞાનેશુ, જે ઉપર કહેલા જ્ઞાનો કયા, ઉપર જે જ્ઞાનો કયા, તે જ્ઞાનોમાં સર્વ જ્ઞાનોમાં સાક્ષાત મોક્ષનું મૂળ આ જ્ઞાનની વાત જુદી છે એમ કેમ છે. બધા આઠ જ્ઞાનની વાત કરી, પણ આ જે સહજ જ્ઞાન છે, પારિણામિક ભાવે રહેલું જ્ઞાન છે, તે સાક્ષાત મોક્ષનું મૂળ, નિજ પરમ તત્વમાં સ્થિત એવું એક સહજ જ્ઞાન જ છે. તેમજ સહજ જ્ઞાન તેના પારિણામિક ભાવરૂપ સ્વભાવને લીધે, જ્ઞાનને પારિણામિક ભાવે કહ્યું, નવમો ભેદ લેવો છે ને. તેમજ સહજ જ્ઞાન તેના પારિણામિક ભાવરૂપ સ્વભાવને લીધે ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી છે તો અભવ્ય ને, પણ એ પણ અહીંયા અહીંયા બહુ એવી ભાષા વાપરી છે કે ભવ્ય જીવ એને ઉપાદેય કરે છે, આસન ભવ્ય એને ઉપાદેય કરે છે, એટલે એને એ પરમ સ્વભાવ છે. બધાને ક્યાં કાંઈ છે એ તો સ્વીકારતો નથી, એટલે એને જાણે છે ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી સહજ જ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. પારિણામિક ભાવ ઉપાદેય કરવા લાયક છે ને, એ સિવાય કાંઈ ઉપાદેય કરવા લાયક નથી. આ ટુકડા ઉપર ગુરુદેવના વ્યાખ્યાનો આવતા અને એ ભાવ નીકળતા, એ ટેપમાં બધું પીડ્યું છે, એ મીઠી મીઠીને લેવા દેવું છે. આપણે બધી સિરીઝ આવી જાય ત્યારે કહેજો, પછી ખાસ ખાસામાંથી કઈ કઈ ગાથા સાંભળવા જેવી છે. પ્રત્યેક સાંભળી છે ને એટલે બધું ખ્યાલ છે. બહુ સુંદર વ્યાખ્યાન, સહજ જ્ઞાન ને એનું સ્વરૂપ કેવું ને એની ઉપાદેયતા કેવી. થોડે કળા એ ગુરુદેવ ખીલી ઉઠતા આવો વિષય આવે ત્યારે શું કે છે. અહીંયા પ્રશ્ન ઉઠાવ્યો છે પરલક્ષી જ્ઞાન નો અને સ્વલક્ષી જ્ઞાન વિશેનો. પરલક્ષી જ્ઞાન ને સાધન કઈ રીતે બનાવવું, શું અથવા પરલક્ષી જ્ઞાન પલટીને સ્વલક્ષી જ્ઞાન કેમ થાય, એનો વિષય ભેદ જ્ઞાનથી એ વાતને ઉપાડી છે.